ஸ்தானம் நமோ சித்தானம் நமோ அயரியானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சவசாஹூனம் ஸ்ரீ ஜினசாசன குரு நமோ நானாவித சுககார ஆத்மஹித உபதேஷதே கரே மங்களாச்சார सोहे जिन शासन में आत्मानुशासन श्रुत जाकी दुख हारी सुख कारी साची शासना जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या भ्रम वासना जाते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि होके होत अर्थ भासना जाके मंद बुद्धि होके होत अर्थ भासना जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उर्धार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अरु सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भयभीत न हो किंचित तू भयभीत न हो। आत्मानुशासन ग्रंथ विराजमान छे, गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ में आपणे जे एक पछी एक गाथाओ पर स्वाध्याय करी रहा छे एना क्रम में आपणे लास्ट टाइम नी जे गाथा छे 162 नंबर नी गाथा थई गई हती, नहीं सॉरी है ने वन एक सेकेंड ना 160 थई गई थी एना पछी इंद्रिय सुख के लिए, हाँ 161 गाथा 160 थई थी अपने लास्ट टाइम 160 गाथा ऊपर चर्चा कई रही थी कर्मों के निमित्त से होने वाली हानि बराबर है आना ऊपर अपने लास्ट टाइम चर्चा कई रही थी कि अपने ये विचारव जो ये कि कर्मना उदय में जोड़ाई ने जीव जारे पोताना स्वभाव ने भूले छे तो केवा प्रकार नी हानि थाय छे जीव ने हानि थाय छे कर्म ने कई हानि नथी थती कर्म तो जड़ छे जीव ने शू हानि थाय छे एना ऊपर आपणे चर्चा कई रही थी थोड़ी चर्चा आपणे आनी लेशू आजे पर एना पछी नी गाथा थोड़ी जोईए पछी जे आपणे ओला सूत्रों लखी रहा छे ए सूत्रों पण आपणे बे त्रण सूत्र आगळ वधशू एमां पण जो हवे आपणे 161 नंबर नी गाथा जो इंद्रिय सुख के लिए भी धैर्य की आवश्यकता सुख केटला प्रकारना छे खरेखर सुखना कोई प्रकार नहीं होता सुख तो एक ज प्रकार है अतीन्द्रिय सुख अने अतीन्द्रिय ज्ञान एज खरेखर सुख अने ज्ञान है इंद्रिय सुख अने इंद्रिय ज्ञान ए खरेखर ज्ञान ज नहीं अने सुख ज नहीं ख्याल आवे छे तो हवे जो अहींया सुख कहेवा मांगे छे जे एंगल थी जे अपेक्षा थी वात करी छे एने आपणे बराबर समझिए अहींया सु कहे छे इंद्रिय सुख के लिए भी धैर्य की आवश्यकता एटले शू કે ઇન્દ્રિય સુખ એટલે બહારની અનુકૂળતા જે બહાર નો જે ભોગ છે જે અનુકૂળતા છે જે સગવડતા છે જે પાંચ ઇન્દ્રિયના જે વિષય ભોગ છે એને પ્રાપ્ત કરવા માટે પણ તારે ધૈર્ય ધારણ કરવું પડશે ધૈર્ય ધારણ કરવું પડશે એટલે શું અહીંયા ધૈર્યનો અર્થ શું કરે છે જુઓ હે મુનિ યદી તુજે ઇન્દ્રિય સુખ કી ભી અભિલાષા હે તો ભી જહાં વિશેષ ઇન્દ્રિય સુખ હે चार गति में विशेष इंद्रिय सुख तुलना करिए तो बहु स्थूल क्वेश्चन है अने कोई आध्यात्मिक थी जोड़ता नहीं ने तो नहीं समझाए बहु स्थूल क्वेश्चन है कि चार गति में अगर इंद्रिय सुख की प्रधानता अगर हो तो कई गति में है स्वर्ग में है बराबर है ना चार गति में इंद्रिय सुख की जे प्रधानता है अनुकूलता है जो वैकृत शरीर है શું વૈકરિક શરીર છે. હવે ઘણી બધી અનુકૂળતા છે, 12માં વિમાનોમાં ફરવાનું છે, શરીરમાં કોઈ રોગ નથી, આદિ નથી, વ્યાધિ નથી, એ પ્રકારે કોઈ બહારમાં પ્રતિકૂળતા નથી, એટલે અસાતાનો ઉદય બુદ્ધિપૂર્વક ત્યાં કોઈ એવો બહારમાં આવતો નથી. ખ્યાલ આવે છે? તો અહીંયા શું કહેવા માંગે છે કે હવે આપણે એની લિંક લઈએ તો જે ઇન્દ્રિય સુખ છે એ ઇન્દ્રિય સુખ સ્વર્ગમાં છે. હવે જ્યારે કોઈ જીવ સ્વર્ગમાં જાય એટલે કે સ્વર્ગનું બંધ કરે, દેવગતિનો બંધ કરે, આયુ બંધ દેવગતિનો બંધ કરે, તો એ કયા પરિણામથી કરશે, કેવા પરિણામથી દેવગતિનો બંધ થશે? ત્રણ પ્રકારના પરિણામ છે ને, ત્રણ પ્રકારના ભાવ છે, બરાબર છે? અશુભ ભાવ, શુભ ભાવ અને શુદ્ધ ભાવ. અશુભ ભાવથી કેવા પ્રકારનો બંધ થાય, અશુભ બંધ થાય? બહુ સિમ્પલ, પાપ ભાવથી પાપ બંધ, પુણ્ય ભાવથી પુણ્ય બંધ, અને શુદ્ધ ભાવથી આપણે કહીએ ને કેવો બંધ થાય, બંધ ન થાય, શુદ્ધ ભાવથી બંધ ન થાય, શુદ્ધ ભાવથી નિર્જરા થાય, બરાબર છે? તો અહીંયા શું કહેવા માંગે છે કે તને અગર બહારમાં અતિન્દ્રિય સુખ, તો વાત આખી અલગ જ છે, સાંભળજો ધ્યાનથી, એની માટેનો જે પુરુષાર્થ છે તો કોઈ અલગ જ પ્રકારનો અપૂર્વ પુરુષાર્થ જોશે, અપૂર્વ તત્વ નિર્ણય જોશે, અપૂર્વ પોતાના આત્માની સમજ જોશે, પોતાના સ્વભાવની મહિમા જોશે, પોતાના સ્વભાવની ઉર્ધ્વતા જોશે, ભેદ વિજ્ઞાનનો જબરજસ્ત અભ્યાસ જોશે, સાત તત્વનો નિર્ણય જોશે, એટલી સમર્પણતા જોશે, એવો પ્રબળ પુરુષાર્થ જોશે કે એ વિકલ્પ તૂટીને જે શુદ્ધ ભાવ પ્રગટ થાય અને અંદરમાં નિર્વિકલ્પ આત્માનો આનંદ પ્રાપ્ત થાય, એ આખી વાત અલગ છે. હવે એ અગર તું પ્રાપ્ત કરવામાં હમણાં સક્ષમ નથી અને તને બહારમાં અગર લૌકિક સુખ પણ જોઈએ છે, તો એ લૌકિક સુખ પણ જીવ ના કેવા પરિણામથી તને લૌકિક સુખ પણ પ્રાપ્ત થશે, તું એનો પણ વિચાર કર. લૌકિક સુખની વાત કરીએ છે, ખ્યાલ આવે છે? તો તારે એ પરિણામનો પણ વિચાર કરવો પડશે કે અચ્છા, મારે ઇન્દ્રિય સુખ, લૌકિક સુખ એટલે દેવાદી ગતિ જોતી હોય તો પણ મારા અંદરમાં પરિણામ કેવા હોવા જોઈએ કે જેનાથી એ પ્રકારનો બંધ થાય. કારણ કે બહારમાં જે સહયોગ મળશે એ કોઈ કર્મના ઉદયમાં મળશે, કર્મનો ઉદય આવશે બંધ થયો હશે, તો બંધ થશે પરિણામ કરશે, તો લિંક સમજાય છે? તમને ગાથાનો થોડો ભાવ સમજાશે ને તો ખ્યાલ આવશે આચાર્ય દેવ કઈ અપેક્ષાથી આપણને ક્યાં લઈ જવા માંગે છે. શું કહે છે કે તને લૌકિક સુખ પણ જોતું હોય તો તારે એ પ્રકારના અંદરના તારા એવા પરિણામ, તારા એ પ્રકારના એ જાતિના હોવા જોશે. હવે કેવા પરિણામથી લૌકિક સુખ, ઇન્દ્રિય સુખ, સ્વર્ગ આદિની ગતિ, વૈકરિક શરીર, ખ્યાલ આવે છે, ભોગ આદિ, એ કયા કેવા પરિણામથી પ્રાપ્ત થશે? બોલો, તમને સમજાયો પ્રશ્ન? કેવા પરિણામથી આ પ્રકારનો બંધ થશે અને કેવા પરિણામથી આ પ્રકારનું ફળ મળશે? કયો મંદ કશાય, શુભ ભાવ, ખ્યાલ આવે છે? પરિણામોની સરળતા, પરિણામોની સરળતા, એ પ્રકારની બારમાં પ્રવૃત્તિઓ. તીવ્ર કશાયમાં તો નહીં થાય ને, ત્રણ પ્રકારના ભાવ કીધા ને ચોરીમાજી સાહેબે પણ, સંકલેશ પરિણામ, વિશુદ્ધ પરિણામ અને શુદ્ધ, આ ત્રણ પરિણામ ભૂલતા નહીં. આ ત્રણ પરિણામમાં એનું સ્વરૂપ સમજાશે તો ને આપણને ખ્યાલ આવશે કે આપણે ક્યાં ઊભા છે. તો અહીંયા કહે છે કે તને ઇન્દ્રિય સુખ જોતું હોય તો પણ તારી અંદરમાં એટલી ધૈર્યતા જોશે, એટલી કશાયની મનતા જોશે. કશાય 24 કલાક તીવ્ર ચાલે છે, પોઈન્ટ સમજાય છે? કશાયના ભાવ 24 કલાક તીવ્ર ચાલે છે. મિથ્યાત્વ તીવ્ર, તીવ્ર મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. અશુભ ભાવમાં છે, 5 ઇન્દ્રિયના વિષય ભોગોમાં છે. પરિણામ પાપમય છે, પરિણામ અશુભ છે, પરિણામ ખરાબ છે. અને વિચાર કરો, ઇન્દ્રિય અતિન્દ્રિય સુખ તો બહુ દૂરની વાત છે, કર્મનો અભાવ તો બહુ દૂરની વાત છે. કર્મનો એ પ્રકારનો બંધ પણ જોતો હોય કે જે ચલો, આ તો ઇન્દ્રિય સુખની વાત છે. સાચા દેવશાસ્ત્ર ગુરુની પ્રાપ્તિ આપણને આજે થઈ છે તો પૂર્વના કેવા પરિણામથી થઈ હશે? પૂર્વનમાં આપણે કેવા પ્રકારના પરિણામ કર્યા હશે કે જેનાથી આપણને આ કાળમાં આવા સાચા દેવશાસ્ત્ર ગુરુ આદિની પ્રાપ્તિ થઈ? આ આપણે પરિણામની વાત કરી રહ્યા છે, જીવના પરિણામોની ચર્ચા કરી રહ્યા છે કે તું કયા પરિણામમાં બુદ્ધિપૂર્વક ઉભો છે અને કયા પરિણામની તને બુદ્ધિપૂર્વક રુચિ છે એનો થોડો વિચાર કરજે. 24 કલાકમાં સ્મૃતિબેન, એટ ધ એન્ડ ઓફ ધ ડે ખાલી 2 મિનિટ વિચાર કરો કે આખા દિવસમાં મારા પરિણામોમાં કયા ભાવોની ઉર્ધ્વતા રહી, અને જે પ્રકારના પરિણામ થયા હશે એ પ્રકારના અંદરમાં કર્મ બંધ થયા છે, કર્મ બંધ થાય છે. કારણ કે પરિણામ અનુસાર બંધ, બંધ અનુસાર ઉદય, ઉદય અનુસાર બાહ્ય સંયોગોની પ્રાપ્તિ. લિંક સમજાય? સમજાય છે શૈલીબેન શું કહેવા માંગે છે? જીવ જેવા પરિણામ કરે છે ને, એ પરિણામ અનુસાર એને પ્રતિ સમય કર્મનો બંધ થાય છે. પ્રતિ સમય ઘાતી કર્મ, પ્રતિ સમય અઘાતી કર્મનો બંધ જીવને પોતાના પરિણામ અનુસાર થાય છે. અને એ બંધ પછી જ્યારે ઉદયમાં આવે છે તો એ પ્રકારે શું થાય છે? તો એ પ્રકારે બહારની પરિસ્થિતિઓ બને છે, મળે છે, સંયોગોની પ્રાપ્તિ થાય છે. આપણે અનંતકાળ નિગોદમાં રહ્યા, આપણે અનંતકાળ કુગતિઓમાં પરિભ્રમણ કર્યું, એનું મૂળ કારણ શું છે? એ પરિણામ અને અભિપ્રાયના ફળમાં આપણી આ દશા થઈ છે. એટલે પરિણામથી બંધ અને પરિણામથી મોક્ષ. શું કીધું? પરિણામથી બંધ અને પરિણામથી મોક્ષ. પરિણામથી બંધ અને પરિણામથી મોક્ષ. કોઈ જીવ કોઈને મોક્ષમાં લઈ નહીં જઈ શકે અને કોઈ જીવ કોઈને સંસારમાં રખડાવી નહીં શકે. ત્રણ પ્રકારના પરિણામ સમજાયા. ચલો બોલો મારી સાથે, કયા ત્રણ પ્રકારના પરિણામ? સંકલેશ પરિણામ, વિશુદ્ધ પરિણામ અને શુદ્ધ પરિણામ. સંકલેશ પરિણામનું ફળ શું છે? સંકલેશ પરિણામ એટલે સમજાય છે? સંકલેશ પરિણામ એટલે પાપમય પરિણામ, અશુભ ભાવ, ઇન્દ્રિયના વિષય ભોગોમાં નિરંતર રત રહેવાનો ભાવ, લીન રહેવાનો ભાવ, એની રૂચિ એની મહિમા, એ સંકલેશ પરિણામ છે. બોલો, સંકલેશ પરિણામથી કેવા પ્રકારનો બંધ થશે? પાપ અશુભ બંધ થશે. ઘાતી કર્મ તો અશુભ જ છે, અઘાતીમાં જેટલી પણ અશુભ પ્રકૃતિ છે એ અઘાતીમાં અશુભ પ્રકૃતિનો બંધ થશે. અઘાતીમાં શુભ અશુભનો ભેદ છે ને, શુભ અને અશુભનો ભેદ શેમાં છે? અઘાતીમાં છે. ઘાતી કર્મ તો બધી કેવી છે? ઘાતી કર્મ તો બધી પાપરૂપ છે, આ રૂલ ખબર છે? ઘાતી કર્મની બધી પ્રકૃતિઓ પાપરૂપ છે. અને અઘાતી કર્મમાં પુણ્ય અને પાપનો ભેદ છે, તો પુણ્ય અને પાપનો ભેદ છે તો અહીંયા જીવના પરિણામ પાપમય થયા. વર્તમાન પરિણામની વાત છે. અગર પાપમય પરિણામ થયા જીવના તો જીવને સામે કયો બંધ થશે? કર્મનો બંધ પ્રતિ સમય થાય છે. પ્રતિ સમય હર એક સમય જીવને કર્મનો બંધ થાય છે. તો અશુભ પરિણામથી, સંકલેશ પરિણામથી, પાપમય પરિણામથી, તીવ્ર મિથ્યાત્વ, તીવ્ર હિંસા આદિના ભાવ, તીવ્ર કશાય, તીવ્ર લોભ, તીવ્ર પરિગ્રહનો ભાવ, તો એ બધો ભાવ પાપ છે. તો પાપથી પાપનો બંધ થશે. સંકલેશ પ્રણામ મંદ કશાય છે, તો મંદ કશાયથી, વિશુદ્ધ ભાવથી, વિશુદ્ધ પ્રણામથી એ પ્રકારનો બંધ થશે. તો અહીંયા કે છે, તને એવા પ્રકારનો ભોગ જોતો પણ હોય તો તારે એની માટે પણ અહીંયા ધૈર્ય રાખવું પડશે. એ પ્રકારે તારે એવા તારા વિશુદ્ધ પ્રણામ હોવા જોઈએ કે આજે દેવશાસ્ત્ર ગુરુ મળ્યા છે તો જ્યાં સુધી તારું કાર્ય ન થાય, સમ્યક દર્શન ન થાય, મોક્ષ ન થાય, ત્યાં સુધી તને આ દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ મળ્યા કરે અને આ માહોલ મળ્યા કરે, આ વાત મળ્યા કરે, આ વાણી સાંભળવા મળે અને આ સત્સંગ મળે, મુનિરાજોનો સંગ મળે, તીર્થંકરોનું સમોષણ મળે, ઓમ ધ્વનિ મળે, એની માટે પણ તારા એ પ્રકારના પરિણામ અને તૈયારી જોશે ને તો એ પ્રકારનો બંધ થશે ને તો એ પ્રકારનો ઉદય આવશે ને તો એ પ્રકારની સામગ્રી મળશે. આર યુ ગેટિંગ? તમને સમજાય છે? ત્રણ પ્રકારના પરિણામની વાત સમજાય. અચ્છા, વિશુદ્ધ પરિણામ થી પુણ્ય બંધ અને શુદ્ધ ભાવ એ તો કોઈ વાત જ અલગ છે. અહીંયા શું કહેવા માંગે છે? કહેવું છે, બુદ્ધિપૂર્વક તારે વર્તમાનમાં જે પણ તને સહયોગ મળ્યા છે એમાં બુદ્ધિપૂર્વક તારે વર્તમાનમાં કેવા પ્રકારના ભાવમાં બુદ્ધિપૂર્વક તારા ઉપયોગને રાખો એ એની પ્રેરણા આપે છે. બહારમાં જે સહયોગ મળશે એ તો એનું ફળ છે, એ તો એનું ફળ છે, એ તો મળશે. પણ જીવને અંદરમાં જે બુદ્ધિપૂર્વકના ભાવ થશે એ પ્રકારનું એને વેદન થશે. આગળ એક સ્ટેપ વધીએ છે. જેવા ભાવ એવું વેદન. નેક્સ્ટ નેક્સ્ટ પોઈન્ટ, જેવા ભાવ કર્મ બંધ ઉદય એ બધું જોયું, પણ વર્તમાનમાં જેવા ભાવ એવું વેદન. આ સૂત્ર યાદ રહેશે, જેવા જીવના ભાવ એવું વેદન. હવે લગાડો આમાં, હવે આમાં લગાડો. જેવા ભાવ એવું, એક એક સ્ટેપ અંદર જઈએ છે, બરાબર છે? જેવા ભાવ એવું વેદન એટલે શું? બોલો, જેવો ભાવ છે એવું વેદન છે. અશુભ ભાવ છે તો? બોલો, અશુભ ભાવ છે તો આકુરતાનું વેદન છે. આ બધું જરા વિચારશું ને તો આપણને બહુ આનું સ્વરૂપ આપણને ખ્યાલ આવશે. અશુભ ભાવ છે તો કોનું વેદન? આકુરતાનું વેદન. આકુરતા નહીં, એની આગળ હજી એક શબ્દ લખજો, આકુરતા નહીં, તીવ્ર આકુરતાનું વેદન. આ નિયમ છે, નિયમ. અશુભ ભાવ, પાપમય ભાવ, તીવ્ર મિથ્યાત્વ, તીવ્ર રાગ, તીવ્ર શરીર પ્રત્યે કે કોઈ પણ પરપદાર્થ પ્રત્યે તીવ્ર આસક્તિ, એ તીવ્ર કશાય છે. અને એ તીવ્ર કશાયમાં વર્તમાનમાં તીવ્ર આકુરતાનું વેદન થાય છે અને એના નિમિત્તથી તીવ્ર કર્મનો બંધ થાય છે, જે ભવિષ્યમાં એનું ફળ ભોગવવું પડશે. આખું લિંક છે, સમજાય છે? આખું લિંક છે. અચ્છા, મંદ કશાય હશે તો? મંદ આકુરતા. ખ્યાલ આવે છે? આવી આત્માની ઉત્કૃષ્ટ વાત સાંભળીને આપણા બધાના હમણાં કશાય ભાવ કેવા છે? મંદ. કશાય મંદ છે એટલું નહીં, કશાયની મંદતા અહીંયા બેઠા છે એટલું નથી. અહીંયા બેઠા છો ને, આ વાત સાંભળી રહ્યા છે ને, તો ખાલી કશાયની મંદતા નહીં, મિથ્યાત્વ એટલે મોહની મંદતા પણ છે. બોલો, અહીંયા કોઈ જીવ તીવ્ર કશાય હોય, તીવ્ર મોહી હોય, આવી જ નહીં શકે. પોઈન્ટ સમજાય છે? તો મોહની મંદતા, કશાયની મંદતાથી શું થશે? શું થશે? તો કે તીવ્ર આકુરતાથી બચીને મંદ, મંદ કશાયમાં, મંદ આકુરતાને, મંદ જીવ કે ને, મંદ કશાયના ભાવમાં છે. અને હવે આ મંદ કશાયનો ભાવ ક્યાં લઈ જશે આપણને? એટલે ક્યાં લઈ જશે એટલે એનાથી કઈ નથી થવાનું, પણ આ મંદ કશાયમાં આવશે તો આગળ કશાયના અભાવનો અવકાશ છે. પોઈન્ટ સમજાય છે? કારણ કે અહીંયા બેસશે આ મંદ કશાય, મંદ મોહના ભાવમાં શું સાંભળવાનો ભાવ થશે? શું ગમશે? શું ગમશે? સમજાય છે? જે આપણા આપણા અભિપ્રાય અને આપણી શ્રદ્ધાથી વિરુદ્ધ વાત છે એ વાત આવે છે અને આપણે સાંભળીએ છીએ. ન સમજાયું ભાભી? સમજાય પોઈન્ટ? આપણા અભિપ્રાયથી વિરુદ્ધ વાત છે કે નહીં? ઉલટી વાત છે કે નહીં? આપણો જેવો અભિપ્રાય છે એનાથી એનાથી અલગ વાત છે કે નહીં? ઓપોઝિટ વાત છે કે નહીં? બોલો સ્મૃતિબેન, આપણે શું માનીએ છીએ કે હું શરીર છું, હું પરનો કરતા છું, આપણે માનીએ છીએ ને? અને અહીંયા શું વાત આવે છે તારુબેન? રોજ શું સાંભળવા મળે? કે તું એક પરમાણુનો પણ કરતા નથી, તું કોઈ પરદ્રવ્યનો કરતા નથી, તું એનો ભોગતા નથી, તું એમાં કોઈ ફેરફાર કરી શકતો નથી. લિટરલી વાત આવશે ને સાંભળવામાં, ક્રમબદ્ધ પર્યાયની વાત આવશે કે તું ફેરફારની બુદ્ધિ કરે છે. પણ આચાર્ય કહે છે કેવળ જ્ઞાનમાં તો કેવળ જ્ઞાનીને હરેક દ્રવ્યની, હરેક ગુણની, હરેક સમયની, હરેક પર્યાય ક્રમબદ્ધ જણાય છે. તો તું શું કરી શકશે? તો તમે વિચારો, આપણા અભિપ્રાયથી ટોટલ વિરુદ્ધ વાત આવે છે અને આપણે એકદમ રૂચિપૂર્વક, ભાવપૂર્વક, પ્રસન્ન ચિત્તી ચૈતન્ય તત્વની વાત સાંભળીએ છીએ. તો આ પ્રસન્ન ચિત્તી ચૈતન્ય તત્વની વાત સાંભળવાનો ભાવ એ મંદ કશાય છે, એમાં જીવને મંદ આકુરતા છે. અને આ ભાવ સાંભળતા એનો વાચ્ય પકડી લે, એ વાચક શબ્દો સાંભળીને એનો ભાવ પકડીને, એનો વાચ્ય પકડી લે, એ વિષય અગર ગ્રહણ થઈ જાય તો જીવનું અહીંયા બેઠા કામ થઈ જાય. બોલા, આ હોલમાં બેઠા બેઠા સાંભળતા સાંભળતા સમ્યક દર્શન થઈ શકે? સાંભળતા સાંભળતા નહીં થાય, પણ સાંભળે જે વાત સાંભળે છે એ એનો વિષય જે આવ્યો એ વિષયને અંદરમાં ગ્રહણ કરે અને અંદરમાં પરિણમન થઈ જાય તો કાર્ય થઈ શકે. પોઈન્ટ સમજાય છે? કુંદન માસી સમજાયો? તો કયા ભાવમાં બુદ્ધિપૂર્વક રહેવું જોઈએ? ત્રણ ભાવમાંથી બુદ્ધિપૂર્વક, બુદ્ધિપૂર્વક કયા ભાવમાં? તો કે હમણાં વર્તમાનમાં તો વિશુદ્ધ ભાવ. તોરણમાજી સાહેબે બહુ સરસ વાત કરી કે બુદ્ધિપૂર્વક તારો ઉદ્યમ તો માત્ર, ઉદ્યમ એટલે સમજાય છે, ઉદ્યમ એટલે પુરુષાર્થ. બુદ્ધિપૂર્વક તારો ઉદ્યમ તો એટલો જ માત્ર છે કે તારા ઉપયોગને બુદ્ધિપૂર્વક તત્વજ્ઞાન અને તત્વ નિર્ણયમાં લગાડ. બીજું થવા યોગ્ય કાર્ય બધું થશે, સહજ થશે, કરવું પડશે નહીં અને થયા વગર રહેશે નહીં. સમજાય છે? શું કીધું? બુદ્ધિપૂર્વક તારો ઉદ્યમ શું હોવો જોઈએ? બુદ્ધિપૂર્વક હમણાં વર્તમાનમાં તારા ઉપયોગને સ્વાધ્યાયના માધ્યમથી તત્વજ્ઞાન, તત્વ નિર્ણય કરવામાં લગાડ. એ તારા હાથની વાત છે. આટલી વાત એકદમ ક્લિયરલી સમજાય છે? ચલો, હવે આપણે આનાથી લઈને થોડો વિષય, આ ગાથા થઈ, આ ગાથાને લઈને થોડો વિષય આપણે લઈએ. મને ખાલી બે ચાર પ્રશ્નનો ઉત્તર આપજો કે જેવી રીતના આપણે એક 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 માળખું ઊભું કરીએ અને એને આપણે સમજવાની કોશિશ કરીએ. બહુ બહુ સરસ વિષય છે. આપણને હમણાં, આપણે થોડી વાત પહેલાં પણ કરી છે, આપણને હમણાં પ્રતિ સમય, આપણને આપણી વાત કરીએ તો પ્રતિ સમય કેટલા કર્મનો ઉદય છે? આપણને હમણાં પ્રતિ સમય 8 કર્મનો ઉદય છે ને? અચ્છા, મને એ કયો, અઘાતીનો ઉદય હમણાં છે. અઘાતી, અઘાતી કર્મ છે ને? કર્મની 4 અવસ્થા છે. થોડો વિષય બદલું છું અને નવો લઉં છું, સમજો. કર્મની 4 અવસ્થા છે, કર્મની 4 અવસ્થા છે. 4 અવસ્થાના રૂપમાં કર્મ એનું ફળ આપે છે. 4 પ્રકારની, થોડો વિષય કર્ણાનિયોગનો છે, નવો છે, સાંભળજો ધ્યાનથી. બધાને ખ્યાલ છે? એક રિપીટેશન થશે તો દ્રઢ થશે વાત. 4 પ્રકારની કર્મની અવસ્થા છે. કયા 4 પ્રકારની કર્મની અવસ્થા છે? ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય. આ 4 શબ્દથી બધા પરિચિત છે. થોડો થોડો એક લાઈનમાં એનો ભાવ કહું છું. એક એક લાઈનમાં, ઉદય એટલે કર્મનો જ્યારે ઉદય આવે, આપણે કહીએ ને કર્મનો ઉદય આવ્યો, થોડો ઉપયોગ એકાગ્ર રાખજો, આખો વિષય સમજાશે. કર્મનો ઉદય આવ્યો એનો મતલબ કે એ કર્મ ફળ આપવા માટે તૈયાર થયા. ઉદય આવ્યો એટલે એનો વિપાક, સમજાય છે? વિપાક, વિપાક, એ વિપાક એટલે ફળ આપીને હવે એ કર્મ ખરી જશે. આને કહેવાય ઉદય. ઉદય સમજાયો? કર્મનો ઉદય. અચ્છા, હવે નેક્સ્ટ કર્મનો ઉપશમ. તો કર્મના ઉપશમમાં શું થાય? શૈલીબેન સમજો, આખો વિષય બહુ સરસ છે. કર્મના ઉપશમમાં શું થાય? કર્મનો ઉપશમ. તો કર્મનો ઉપશમ એટલે જ્યારે કર્મ નીચે, એટલે નીચે દબાઈ રહે, એટલે કે એ કર્મ છે, એનો ક્ષય નથી થયો, પણ એ સમયે ઉદયમાં, એટલે કે એનું ફળ પ્રાપ્ત નથી થતું, એને કહેવાય ઉપશમ દશા. આપણી ભાષામાં આપણે કહી શકીએ કે બધા કર્મ નીચે દબાઈને બેઠા છે. સમ્યકભાઈ સમજાયું? કર્મ જે રીતના કચરો હોય ને, કચરો તો ગ્લાસમાં કચરો હોય તો ગ્લાસમાં કચરો બધો નીચે બેઠો છે અને ઉપરનું બધું પાણી છે સ્વચ્છ છે. સમજાય છે? એક પાણી તો એવું છે કે ફૂલ પાણી મલિન છે. ચાર ગ્લાસ તમારી સામે રાખજો, ચાર પાણીના ગ્લાસ તમે તમારી સામે રાખો, બરાબર? જ્ઞાનમાં અઝ્યુમ કરો કે તમારી સામે ચાર પાણીના ગ્લાસ છે. પહેલો ગ્લાસ એવો છે કે જેમાં ફૂલ કચરો પાણી સાથે ભરેલો છે અને ફૂલ પાણી મલિન છે. આટલી વાત સમજાય? આને કહેવાય ઉદય દશા. ઉપશમ દશામાં શું થાય છે? કર્મ ફૂલ ઉપશમિત થઈને નીચે દબાઈ જાય છે અને ઉપરનું પાણી સ્વચ્છ છે, આને કહેવાય ઉપશમ. પછી ત્રીજો ગ્લાસ લો કે બધો કચરો ઓલમોસ્ટ નીચે દબાયેલો છે પણ થોડો ઉપર છે, એટલે થોડું પાણી મલિન છે, થોડું પાણી મલિન છે, બીજું બધું કચરો નીચે દબાયેલો છે, આને કહેવાય ક્ષયોપશમ. અને ચોથો ગ્લાસ છે કે કર્મનો ફૂલ, આપણે સોરી કચરો ગ્લાસમાં કચરો ફૂલ બધો નીકળી ગયો છે અને આખું પાણી કેવું છે? તો કે પાણી એકદમ નિર્મળ છે, સ્વચ્છ છે. આટલી વાત સમજાઈ? એકદમ ચાર ગ્લાસ થઈ ગયા, બરાબર? કુંદન માસી સમજાયું આ ચાર. હવે જો કર્મનો ઉદય, ઉદય આવે ત્યારે એમાં જ્યારે જીવ જોડાય, કર્મના ઉદયમાં જ્યારે જીવ જોડાય તો ઔદિક ભાવ એટલે ફૂલ એના પરિણામ મલિન છે. શ્રદ્ધા પણ વિપરીત, જ્ઞાન પણ વિપરીત અને ચારિત્રમાં પણ વિકાર, બરાબર છે? આ પહેલું થઈ ગયું. ઉપશમ એટલે નીચે દબાયું છે અને જીવના શુદ્ધ ભાવ છે, પાણી સ્વચ્છ છે ને, તો જીવના શુદ્ધ ભાવ છે. હવે આપણે એમાં જશું આગળ. ક્ષયોપશમમાં મિશ્ર દશા છે અને ક્ષયમાં ફૂલ જીવના ભાવ નિર્મલ છે. ચાર વાત સમજાઈ બધાને, તો આગળ વધો. હવે મારે આમાં ઘણા બધા પ્રશ્ન તમને પૂછવા છે, હવે તમે મને આન્સર એક એક ના આપજો. હવે આખી વ્યવસ્થા તમારી સામે હમણાં આપણે ઊભી કરશું, આપણે આપણી સામે અને સમજશું. આપણી આપણા અંતરંગમાં સત્તામાં ઘાતી અને અઘાતી બે પ્રકારના કર્મ છે સત્તામાં, અને એ એ બે પ્રકારના કર્મનો શું થાય છે? નિરંતર ઉદય આવે છે. મારો પ્રશ્ન એ છે કે જે અઘાતી, પહેલા વી ડીલ વિથ અઘાતી, ફૂલ અઘાતી સાથે ડીલ કરીને આપણે ઘાતીમાં આવીએ. અઘાતી કર્મ, અઘાતી કર્મ વેદનીય, આ તો બધું બધાને ખબર છે, વિષય સરળ છે પણ પ્રયોજનભૂત છે, રોજના આપણા દૈનિક અભ્યાસ માટે બહુ કામનો છે. તો આપણે અઘાતી કર્મ જે છે વેદનીય, આયુ, નામ અને ગોત્ર. ચલો હવે મને ફટાફટ વિચારીને આન્સર આપજો, જરા વિચારીને આન્સર આપજો. અઘાતી કર્મ, અઘાતી કર્મમાં આ ચાર અવસ્થા જે લીધી ને, ચાર અવસ્થા રાખજો અને અઘાતી કર્મ. તો ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમ, ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમ, આ ચાર દશામાંથી અઘાતી કર્મમાં કઈ દશા પોસિબલ છે? કઈ જોશથી બોલો તો મને સંભળાય. હા નહીં નહીં, ઉદય ઉપશમ, મારો પ્રશ્ન ના સમજ્યા તમે. અઘાતી કર્મમાં આ ચાર દશામાંથી કેટલી દશા પોસિબલ છે? અઘાતીનો ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમ, તો અઘાતીનો ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમ આ ચારે પોસિબલ છે? ત્રણ પોસિબલ છે? બે પોસિબલ છે? એક પોસિબલ છે? એમ પ્રશ્ન પૂછું છું. પ્રશ્ન સમજાયો હવે? ચારે ચાર, એક્સેલન્ટ. ચલો ચલો, વેરી ગુડ. બોલો ભાભી, ચારે ચાર, ચાર વાળા હાથ ઉપર કરી નાખે જરા જલ્દી. ચારે ચાર પોસિબલ છે, બરાબર? ઉદય ઉપશમ ક્ષય ક્ષય અઘાતી કહું છું, અઘાતી, બરાબર? ગાતી નહીં, વી હેવ નોટ સ્ટીલ ટચિંગ ઘાતી. બોલો પારુલબેન, પારુલભાભી, અઘાતી કર્મમાં ચાર દશામાંથી કેટલી દશા પોસિબલ છે? ચારે ચાર, ત્રણ કે બે, કેટલી કીધી? ચલો કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે વિચારો છો ને આન્સર, કંઈ વાંધો નહીં, હમણાં હું આન્સર કહું છું, પણ થોડું વિચારી લો તમે. તમે વિચારો અઘાતી કર્મનો ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમમાંથી કેટલી દશા પોસિબલ છે? અઘાતી કર્મમાં ચાર માંથી ખાલી બે દશા પોસિબલ છે, ખાલી બે દશા પોસિબલ છે, સાંભળજો. એટલે મેં કીધું આ વિષય બહુ, મેં છે ને કાલે આખો આખો વિષય દાદરમાં લીધો, એટલે થોડો વિષય ફ્રેશ છે. અને હા, ખાલી બે દશા પોસિબલ છે. અઘાતી કર્મનો ઉપશમ ત્રણ કર્મનો હોય અને અઘાતી કર્મનો ક્ષયોપશમ ત્રણ કર્મનો હોય, યાદ રાખો થોડું જરા, હે ને? થોડા ઉપયોગ આ બધા વિષયોમાં લગાડશો ને બહુ મજા આવશે. અઘાતી આમાં છે ને, આ તો હું ખાલી તમને હમણાં તો સિદ્ધાંત કહું છું ને, પ્રિન્સિપલ અને રૂલ્સ કહું છું, આનામાં એટલો બધો ભાવ ભર્યો છે. જ્યારે પ્રેક્ટિકલ તમે આને એપ્લિકેશનમાં લો ને વિચારમાં લો ને તો તમને બહુ મજા આવે. પહેલાં પહેલાં રૂલ તો સમજીએ આપણે, બરાબર છે? તો અઘાતી કર્મમાં ઉદય અને શય આ બે જ દશા પોસિબલ છે. અઘાતી કર્મનો ઉપશમ? નો, નોટ પોસિબલ. અઘાતી કર્મનો ક્ષયોપશમ? નો, નોટ પોસિબલ. કોઈ ત્રણ કાળમાં ન બની શકે. કોઈ વાર એમ સાચું છે વેદનીય કર્મનો ઉપશમ થયો, વેદનીય કર્મનો ક્ષયોપશમ છે? ના, યાદ રહેશે હવે, બરાબર. આ બે દશા છે. હવે આમાંથી અજીન મજેદાર વાત, બે દશા છે તો બરાબર છે. અઘાતી, અચ્છા અઘાતીનો ઉદય શેમાં આવે? એક તો સંયોગમાં આવે, પહેલી વાત એ. આ તો રૂલ બરાબર સમજો. અઘાતીનો ઉદય ક્યાં આવે છે? બાહ્ય સંયોગોમાં આવે છે. બાહ્ય સંયોગ એટલે ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા, ધન, દોલત, ગાડી, બંગલા, નોકર ચાકર, આ બધામાં એનો ઉદય આવે છે. એનું ફળ, એટલે એનું ફળ એમાં આવે છે, જે મારા પ્રમાણના દ્રવ્યથી બહાર છે. બોલો, ઘર, કુટુંબ, પરિવાર મારા પ્રમાણના દ્રવ્યની બહાર છે કે નહીં? બોલો, અસદભૂત વ્યવહાર નહીંના વિષય છે કે નહીં? બોલો, દૂરવર્તી હોય કે નિકટવર્તી હોય, શરીર હોય, ઘર હોય, કુટુંબ હોય, બોલો, આ બધો ઉદય ક્યાં આવે છે? ક્યાં આવે છે? તો કે બહારમાં આવે છે. અચ્છા, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. અઘાતીનો ઉદય, હવે હવે થોડું વિચારજો. પહેલા ડિસાઈડ થઈ ગયું કે બે દશા છે, યા તો ઉદય યા તો ક્ષય. બોથ કે નોટ બી ટુગેધર, ઓકે? જેનો ઉદય છે એનો ક્ષય, એટલે તો નિર્જરા માટે આવે છે, પણ ક્ષય જ વસ્તુ અલગ, કે ક્ષય એટલે મૂળમાંથી નીકળી ગયો. આટલી વાત સમજાય છે? અચ્છા, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. અઘાતી, હવે વિચારીને આન્સર આપજો, વિચારીને. અઘાતીનો ઉદય કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી હોય છે? વી આર ડીલિંગ વિથ અઘાતી. એનો ઉદય આવે છે સંયોગમાં. સંયોગો છે, આ રીતે જોજો, આ રીતે એક અઝ્યુમ કરજો, ફીલ કરજો, નિર્ણય કરજો, તો બહુ બહુ મજા આવશે. ઓકે, સમજાય છે? ખ્યાલ આવે છે? અચ્છા, તો એ સંયોગોમાં જે ઉદય આવે છે, મને એ કહો કે એનો ઉદય, એનો ઉદય કન્ટિન્યુ, અચ્છા કન્ટિન્યુઅસ આવશે કે પાટ પાટ, એટલે 10 વાગે આવશે, પછી 12 વાગે આવશે, પછી 2 વાગે, એમ કન્ટિન્યુ? અચ્છા, કન્ટિન્યુઅસ, ઓકે, કન્ટિન્યુઅસ આવે છે, બરાબર છે. હવે મને કહો, કન્ટિન્યુઅસ એનો ઉદય આવે છે, એટલે કન્ટિન્યુઅસ એના ઉદયમાં જે આપણા સંયોગમાં નો કર્મ, એટલે એના ઉદયમાં નો કર્મ મળે છે, એ નો કર્મ ને એ ઉદય છે ત્યાં સુધી આપણા સંયોગમાં એ રહેશે, આપણા સંયોગમાં રહેશે કે નહીં? હવે મારો પ્રશ્ન એ છે કે એ આપણા સંયોગમાં કેટલા ગુણસ્થાન સુધી રહેશે? અઘાતીનો ઉદય અને એ ઉદયમાં પ્રાપ્ત જે સામગ્રી છે, એનો ઉદય કયા ગુણસ્થાનથી અને કયા ગુણસ્થાન સુધી રહે છે, આવે છે, રહે છે? એકથી બધાનો એક જ આન્સર છે? વેરી ગુડ, ચલો, થેન્ક યુ વેરી મચ. 1 થી 14 ગુણસ્થાન સુધી આનો ઉદય, અને આમાં સમજો, 1 થી 14 ગુણસ્થાન સુધી, હા, અઘાતીનો ઉદય, હા, અને એ ઉદયનું ફળ મળ્યા કરશે, હા, પણ કોને મળે છે? કોને મળે છે? એનું ફળ આવે છે ક્યાં? એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કોની સાથે? એ તો વિચાર કરો. એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે સંયોગ સાથે, અને એ સંયોગ મારાથી અત્યંત ભિન્ન છે, એનાને મારા વચ્ચે અત્યંત અભાવ છે, વજ્રની દિવાલ છે. વિચાર કરો તો એ જેમાં આવે છે એ હું નથી, ત્યાં હું નથી, એ મારામાં નથી, એ અત્યંત ભિન્ન છે. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ અઘાતીનો નો કર્મ સાથે છે. શું ગજબ વિષય છે, સમજાયો પોઈન્ટ? શું રિપીટ કરું? નિમિત્ત અઘાતી કર્મનો ઉદય નિમિત્ત, અને એનો ઉદય જેમાં આવ્યો અને જે પરિવર્તન થયું એ નૈમિત્તિક. કાલે અમે બહુ ચર્ચા કરી, બોલો, આ 10માં 10 કમ છે, 10માં 10 કમ છે ને, 10માં 10 કમ સુધી આ શરીર છે ને સંયોગમાં, જોજો એ રીતે જોજો, તો 10માં 10 કમ સુધી 7 નો ઉદય ચાલે છે, એટલે આ શરીર સ્વસ્થ છે. હવે 10 વાગે, જ્યારે 10 વાગે 7 નો ઉદય ચાલી રહ્યો છે, એટલે આ શરીર સ્વસ્થ, નિમિત્ત નૈમિત્તિક છે ને. 10 વાગે, 10 એક્ઝેક્ટ 10 મિનિટ પછી, 10 મિનિટ પછી, હું ડરાવતી નથી, ડરતા નહીં, પણ બધું પોસિબલ છે, કારણ કે અનિત્ય છે, આપણા હાથની વાત નથી. 10 મિનિટ પછી આ શરીરની જે સ્થિતિ હમણાં છે સ્વસ્થપણે, અને એમાં નિમિત્ત કયો ઉદય છે? 7નો ઉદય ચાલે છે, એના નિષેક આવીને ખરી રહ્યા છે. તમને થોડું સ્થૂળ લાગતું હશે, પણ કેટલું પ્રેક્ટિકલ છે, વિચાર કરજો કેટલી અનિત્યતા છે અને કેટલી ભેદ જ્ઞાનની જાગૃતિ અને સમજણ અને ભિન્નતાનો નિર્ણય જોશે. 10 વાગે આ શરીરની જે સ્થિતિ છે એ ટોટલી બદલાઈ શકે કે નહીં, બોલો? સાતાનો ઉદય ચાલી રહ્યો છે એ અસાતાના ઉદયમાં કન્વર્ટ થઈ શકે કે નહીં? બોલો બોલો. હવે મને આજે આગળ, હવે એ જે થયું એ સ્વતંત્ર, એમાં જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બન્યો, એ શરીરમાં જે પ્રણમન થયું એનું સ્વતંત્ર પ્રણમન, બોલો મને કયો, આપણે આપણે આત્મા આપણે એમાં શું કરી શક્યા, શું કરી શકીએ, શું કરી શકશું, શું પ્રયત્ન ચાલશે, શું પુરુષાર્થ ચાલશે, શું કરવામાં સમર્થ છે, શું કરવાની વ્યવસ્થા છે? બોલો. છૂટું પડે છે, સમજાય છે? તો શું કહે છે અહીંયા, કે જેમાં તારું ચાલતું નથી તું સતત એમાં ચલાવવા માંગે છે. અઘાતીના ઉદયમાં, આટલું વાત સમજાય? એનો ઉદય ક્યાં સુધી છે? ચૌદમાં સુધી છે. તો એનો મતલબ શું થયો? ચૌદમાં ગુણસ્થાન. ગુણસ્થાન કોની અવસ્થા છે? જીવની. તો ચૌદ ગુણસ્થાન સુધી જીવ પોતાના પુરુષાર્થથી અઘાતીના ઉદયની વચ્ચે, સંયોગોની વચ્ચે એક ચૌદમાં ગુણસ્થાન સુધી જીવ પહોંચી શકે. બોલો. ચૌદમાં ગુણસ્થાન સુધી જીવ. તો ચૌદમું ગુણસ્થાન એટલે શું? બોલો. અરિયંત અવસ્થા. અરિયંત અવસ્થામાં પણ સંયોગ અને પછી અયોગ કેવડી થઈ શકે? યોગોનું કંપન પણ વયું જાય. મિત્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કશાય, યોગ, આ પાંચેય પ્રકારના આશ્રવનો અભાવ અઘાતીના ઉદયમાં અને એ પ્રાપ્ત સામગ્રીની વચ્ચે વચ્ચે રહીને જીવ કરી શકે. આખો મર્મ સમજાયો? તો જ્યારે જીવ શરીરની વચ્ચે રહીને કેવળ જ્ઞાન સુધી જઈ શકે, કેવળ જ્ઞાન લઈ શકે, પૂર્ણ વિતરાગી થઈ શકે, તો આપણે હમણાં આ સંયોગો, અઘાતીના ઉદયમાં પ્રાપ્ત સંયોગોની વચ્ચે અને એમાં પણ સાતાનો ઉદય, સ્વસ્થ શરીર, ઉત્તમ કુળ, જે પણ બધું છે એની વચ્ચે જીવ સમ્યક દર્શન ના લઈ શકે. સમ્યકભાઈ, સમજાય છે કે કન્ફ્યુઝન થાય છે? એકદમ ક્લિયર કરું છું, જેટલું બને એટલું છૂટું. સમજમાં આ રહ્યા ને સુમિતભાઈ? એકદમ છૂટું પાડો. આ બોલો, આજે શરીરની રચના છે, જે પણ ખ્યાલ આવે છે, આમાં કયા ઉદય, કયા કર્મનો ઉદય નિમિત્ત છે? શરીરની જે રચના છે એમાં કયા કર્મનો ઉદય નિમિત્ત છે? બોલો. નામ કર્મનો ઉદય. આ કેટલા ક્વોન્ટિટી, ક્વોલિટી ને ક્વોન્ટિટી બેવ, કેવા પ્રકારના વાળ અને એક એક વાળનું સ્વતંત્ર પણમન. એક વાળમાં અડધો સફેદ, અડધો કાળો, એક સફેદ એક કાળો, હને અડધા ખરે છે, પાછા ગ્રો થાય છે, આવે છે, જાય છે. બોલો, વિચાર કરો. એક એક જે પણમન છે શરીરનું, એની રચના છે, એનું બંધારણ છે, નાક નકશો છે, આકાર પ્રકાર છે, હને સંહન સંસ્થાન છે, આ બધું જે પણમન સ્વતંત્ર, એક એકનું બધું સ્વતંત્ર છે કે નહીં? બોલો. અવાજ, બોલો, અવાજ બધાનો અલગ છે કે નહીં? બોલો. આ હેન્ડરાઇટિંગ તમે લખો છો ને, તમે લખો છો, બોલો, એક 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 એકને હેન્ડરાઇટિંગ મેચ કરીને બતાવો. એ તો છોડો, તમારો પહેલો અક્ષર ને બીજો અક્ષર મેચ કરીને બતાવો. સુસ્વર દુસ્વર વિચાર કરો. સુભગ દુર્ભગ, સુભગ દુર્ભગ સમજાય છે? આ પણ સુભગ અને દુર્ભગ, દુર્ભગ સમજાય છે? આ પણ નામ કર્મનો ઉદય છે. દુર્ભગ, દુર્ભગ એટલે એવો ઉદય, બોલો, કે એ જીવને જોઈને બધા એનાથી ભાગે, એને ભગાવો, આને ભગાવો, આને દૂર. દુર્ભગ કર્મનો ઉદય. કોઈને વ્યક્તિ ગમે નહીં, એનો સંગ કરવો ગમે નહીં. ખ્યાલ આવે છે? આ બધા પ્રકારના જે ઉદય છે, એક 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 શરીરનું જે પ્રણમન છે, એ બધું જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ હોય તો કોની સાથે છે પ્રભુ? એ અઘાતી કર્મના ઉદય સાથે છે. તું મથ્યો છે એના કરતા ભાવમાં, આપણે કહીએ ને, એકાગ્ર થઈને એને બદલવામાં. હવે આ તો બધું બહુ પ્રેક્ટિકલ છે. આ પ્રેક્ટિકલ એનું આપણે કહીએ ને કે ચિંતન કરશું ને તો પૂરું કરતા ભાવ તૂટશે. સહજ સ્વીકૃતિ, આપણે કહીએ ને, સહજ જે પણ થઈ રહ્યું છે એનો સહજ અંદરથી સ્વીકાર થશે. કેમ? તરત શું યાદ આવશે? ઉપમા ભી તરત શું યાદ આવશે? આમાં પરિવર્તન થશે, સંયોગનો વિયોગ થશે, બારમાં પરિવર્તન સંયોગમાં થશે, પરિસ્થિતિ બદલાશે, સિચ્યુએશન બદલાશે. બોલો બોલો. તો શું યાદ આવશે? શું અંદરમાં અભ્યાસ કર્યો હશે તો યાદ આવશે કે અઘાતીના ઉદયમાં આનું પણમન સ્વતંત્ર છે, એમાં મારું કાંઈ નહીં ચાલે, હું કાંઈ નહીં કરી શકું. તું ધમ પચાડા કર, ઉપરથી નીચે પડ, પણ તું એમાં કંઈ નહીં કરી શકે. અઘાતી, અઘાતી સમજાય? આયુકર્મ, બોલો. હવે આયુકર્મ, આયુકર્મ જેટલો જેનું આયુષ્ય છે એનાથી ઓછું કોઈ અહીંયાથી એની પહેલા જઈ નહીં શકે અને આયુષ્ય એને વધારી નહીં શકે. છે કે નહીં પ્રેક્ટિકલ? બોલો. શરીરના સંયોગમાં જેટલો ટાઈમ રહેવાનું છે, ધ ટાઈમ પીરિયડ ઇઝ ફિક્સ, એનાથી એક સમય વધારે કે એક સમય ઓછું આ શરીરની અંદર આત્મા નહીં રહી શકે. અહીંયા આયુનો છેલ્લો નિષેક પૂરો થયો અને અહીંયાથી આ આત્મા એમાંથી નીકળી ગયો. શરીર અહીંયા રહી ગયું. આ પ્રેક્ટિકલ નથી, બોલો. દેખાય છે કે નહીં કે હું આ સંયોગમાં ટેમ્પરરી થોડા સમય માટે છું, અને એ પણ નક્કી છે કોનું કેટલું આયુષ બાકી છે, કોનું કેટલું ગયું, કોનું કેટલું બાકી છે, આ બધું નક્કી છે. તું કયા બ્રહ્મમાં બેઠો છે ત્યારે એક સમયનો ભરોસો નથી. આ નિર્ણય કરવાથી મિથ્યાત્વ, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, સુખ બુદ્ધિ, કર્તા બુદ્ધિ, આ બધી બુદ્ધિઓ તૂટે. આખું બધું સ્વતંત્ર 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 પણમતું દેખાય, સ્વતંત્ર. અને હું એનાથી ભિન્ન 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 માત્ર જાણનાર, માત્ર જાણનાર, એવો અંદરમાં પોતાના સ્વભાવનો નિર્ણય થાય. હવે ગાતીમાં આવીએ. અગાતી ક્લિયર થઈ ગયું, બરાબર? બહુ શોર્ટમાં લીધું છે, વિચાર કરજો એક એક ઉપર, બરાબર છે? હવે ગાતીમાં આવો. ગાતી, ઘાતી કર્મના ઉદયમાં શું થાય, બોલો. ચલો જલ્દી બોલો, બહુ બહુ આ બહુ ગજબ છે. ઘાતી કર્મના ઉદયમાં શું થાય, શું થાય? આ મેન છે. હવે ઘાતી કર્મના ઉદયમાં તો કે જીવનો જે સ્વભાવ છે, જીવનો જે સ્વભાવ છે, સ્વભાવ, બરાબર. હવે મને કોઈ ઘાત થાય, બરાબર. અચ્છા, હવે ત્રણ પ્રશ્ન પૂછું છું. દ્રવ્યનો ઘાત થાય, ગુણનો ઘાત થાય, જીવનો ઘાત ને, તો દ્રવ્યનો ઘાત થાય, ગુણનો ઘાત થાય, કે પર્યાયનો ઘાત થાય? પર્યાયનો ઘાત થાય એમ ભાવ સમજવો. બોલવામાં તો એમ આવશે, સાંભળજો, બોલવામાં તો એમ જ આવશે કે પર્યાયનો ઘાત થયો, પણ ભાવ શું છે? જેવો સ્વભાવ છે, સાંભળજો, જેવો સ્વભાવ છે એવો સ્વભાવ પર્યાયમાં પ્રગટ ન થાય એનું નામ પર્યાયનો ઘાત થયો કહેવાય. શું કીધું? ઘાતી કર્મના ઉદયમાં. અચ્છા, હવે મને કયો, મને કયો ઘાતી કર્મ છે એમાં આપણે હવે છૂટા પાડી દઈએ, છૂટું પાડી દઈએ, જ્ઞાનાવરણીય. હવે તમને ડિટેલમાં સમજાવ એટલે સમજાશે. ઘાત કોને કહેવાય, ઘાતનો અર્થ શું, ઘાતનો ભાવ શું છે, અને એમાં ઘાતી કર્મ નિમિત્ત બને છે તો કેવી રીતે? વિષય સમજાય છે, કઠિન પડે છે, પોઈન્ટ સમજાય છે? કે એમાં બે બે ગ્રુપ કરી નાખો, બે ગ્રુપ કરી નાખો, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. આ એક ગ્રુપ કરો, સાંભળજો જરા. અને મોહનીયને એક બાજુ રાખો. પહેલા આટલું થઈ ગયું માઇન્ડમાં, બરાબર છે? ત્રણ એક બાજુ ગયા, એક એક બાજુ રહ્યો. આ ચારે છે ઘાતી કર્મ, બરાબર. ઘાતી કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મૌનીય, અંતરાય, બરાબર. તો આ ચાર કર્મ છે. હવે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય, ત્રણ કર્મ લો. પહેલા ત્રણ કર્મ લો, તો ત્રણ કર્મની નીચે ત્રણ અવસ્થા આવશે ને જીવની. કારણ કે જીવની અવસ્થા જો અઘાતીનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ સંયોગ સાથે, બરાબર છે? તો એનું જે પણ એનો ઉદય આવશે એ શેમાં આવશે? સંયોગમાં આવશે. જે પણ ફેરફાર થવાનો છે ક્યાં થશે? સંયોગમાં થશે. શરીર બદલાશે, ગતિ બદલાશે, ઈષ્ટનો વિયોગ થશે, અનિષ્ટનો સંયોગ થશે, જન્મ મરણ જે પણ થશે એ બધું ક્યાં થશે? સંયોગમાં. છૂટું દેખાય છે, ભિન્ન દેખાય છે, તો કઈ આ ભણીને એનો ફાયદો છે. પરિવર્તન નક્કી છે. સંયોગ છે તો એનો વિયોગ નક્કી છે, સંયોગ છે તો એનું પરિવર્તન નક્કી છે, એનું પરિણમન નક્કી છે, બદલાવ નક્કી છે, ચેન્જ નક્કી છે. નક્કી છે તો હું કાંઈ નહીં કરી શકું, બરાબર છે? તો એ થઈ ગયું. હવે ઘાતીનો, જેવી રીતના આ ઘાતીનો સંબંધ નિમિત્ત નૈમિત્તિક સંયોગ સાથે છે, તો ઘાતીનો સંબંધ કોની સાથે છે? જીવની પર્યાય સાથે, સ્વભાવ સાથે નહીં, પર્યાય સાથે, બરાબર છે? હવે જીવની પર્યાય સાથે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આટલી વાત સમજાય? એકદમ બરાબર. હવે આપણે લેશું છ પર્યાય. કેટલી પર્યાય લેશું આપણે? છ, જીવની છ પર્યાય લેશું મીનાબેન, બરાબર. મારી સાથે જીવની છ પર્યાયમાં આપણે પાછું એમાં પણ ડિવિઝન કરી નાખીએ. જ્ઞાનાવરણીયનો સંબંધ જીવના જ્ઞાન ગુણની પર્યાય સાથે છે. આ તો સમજાય ને, આટલું તો સમજાય? જ્ઞાનાવરણીયનો સંબંધ જ્ઞાનની પર્યાય સાથે. હવે પર્યાય ઊભી કરો જ્ઞાનની, અને સામે જ્ઞાનાવરણીય કર્મ રાખો. સમજો જરા, મજા આવશે. થોડી કસરત છે જ્ઞાનની પણ કરો. દર્શનાવરણીય સાથે સામે દર્શન ગુણની પર્યાય રાખો. દર્શનાવણીય કર્મ દર્શન ગુણની પર્યાય, જ્ઞાનાવણીય કર્મ જ્ઞાન ગુણની પર્યાય. પર્યાય પર્યાય કોની છે? જ્ઞાન ગુણની. તો ગુણ તો છે જ પાછળ, અને ગુણ કોનો છે? દ્રવ્યનો. તો દ્રવ્ય તો છે જ પાછળ. દ્રવ્ય ગુણ પર્યાય કર્મ, દ્રવ્ય ગુણ પર્યાય કર્મ. કર્મ અને પર્યાય સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. કર્મ અને જીવની પર્યાય વચ્ચે અત્યંત અભાવ, પણ એક કર્મનું પરણમન અને અહીંયા જીવની પર્યાયનું પરણમન. સમકાળ અને સમકાળમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ, કરતા કર્મ સંબંધ નહીં. આર યુ ક્લિયર પ્રિયંકા બેટા? એકદમ ક્લિયર. જીવ દ્રવ્ય જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણની પર્યાય. અમે આપણામાં લઉં છું, કેવળ જ્ઞાનની નહીં, આપણી પર્યાય, આપણી જ્ઞાન ગુણની પર્યાય ઊભી કરો. ઉપમા ભી સમજાય છે ને, જીવ દ્રવ્ય જ્ઞાન ગુણ, જ્ઞાન ગુણની પર્યાય, જીવ દ્રવ્ય દર્શન ગુણ, દર્શન ગુણની પર્યાય, જીવ દ્રવ્ય વીર્ય ગુણ, વીર્ય ગુણની પર્યાય. ત્રણ ઉભી રાખી એટલે ત્રણ કર્મ આવી ગયા સામે, ત્રણ કર્મ ગોઠવાઈ ગયા. જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અંતરાય, મૌની અને બાજુમાં રાખો, જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય અંતરાય અને જીવ એના ગુણ એની પર્યાય, જીવ દ્રવ્ય જ્ઞાન દર્શન વીર્ય આ ત્રણ ગુણ. આર યુ ક્લિયર? બધાને સમજાય છે? એક એક જણને જે અહીંયા બેઠું છે બધાને સમજાય છે બરાબર? હવે જ્ઞાન ગુણની પર્યાય, દર્શન ગુણની પર્યાય અને વીર્ય ગુણની પર્યાય, પુરુષાર્થ, પુરુષાર્થ જાણવું દેખવું અને પુરુષાર્થ. જ્ઞાનનું કાર્ય જાણવું, દર્શનનું કાર્ય દેખવું અને વીર્યનું કાર્ય બળ, બળ પુરુષાર્થ, બળ પુરુષાર્થ. કોઈ પણ કાર્ય કરો મિત્યા કે સમ્યક, બળ જોઈએ ને, બળ વગર તો કામ નહીં થાય. હવે એ બળ મિત્યા કે સમ્યક એ વાત પછી, પણ બળ વગર કામ નહીં થાય, બરાબર છે? આટલી વાત સમજાઈ ગઈ? અચ્છા ચલો હવે આગળ ખોલો. હવે મને હવે મારો પાછો પ્રશ્ન, આપણે કર્મ કઈ કેટલા લીધા? જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય. હવે મને કયો અગેન પર્યાય ઉભી થઈ ગઈ, ગુણ ઉભા થઈ ગયા, જીવ દ્રવ્ય ઉભો થઈ ગયો, આટલું ઉભું થઈ ગયું. હવે મને કયો, જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય આ ત્રણ કર્મ લીધા ને, ઘાતી ઘાતી હવે આ ઘાતી જીવ કર્મની ચાર અવસ્થામાંથી, હવે મને કહેજો, થોડું વિચારીને કહેજો, કર્મની ચાર અવસ્થામાંથી આ ત્રણ કર્મમાં કેટલી અવસ્થા પોસિબલ છે? ઉદય ઉપશમ ક્ષય ક્ષયોપશમ, ત્રણ, બે, વેરી ગુડ વેરી ગુડ, ત્રણ ત્રણ. હું પૂછીશ ત્રણ કઈ, હમણાં તો તમે ખાલી નંબર બોલો. મીનાબેન, પારુલબેન, ત્રણ, એટલે ત્રણ મેજોરિટી છે એટલે બધા ત્રણ ત્રણ બોલે છે એમ, બોલો. ત્રણ, બે, બે, વેરી ગુડ. કેટલી? ચાર, વેરી ગુડ. હવે આવી ગયા બધા આન્સર્સ, હવે એક રહી ગયો, એક રહી, બોલો. તમને પ્રશ્ન સમજાયો? તમને પિક્ચર ક્લિયર થાય છે? તમારા જ્ઞાનમાં પિક્ચર ઉભું થાય છે શું વાત કરી રહ્યા છે? જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય કર્મ, જ્ઞાન દર્શન અને વીર્ય ગુણ, જાણવું દેખવું અને પુરુષાર્થની પર્યાય, આટલી વાત થઈ ગઈ. હવે મને કહો કે આ ચાર કર્મમાં, નહીં ત્રણ કર્મમાં, કર્મની ચાર અવસ્થામાંથી તમે કીધું ત્રણ અવસ્થા પોસિબલ છે, બરાબર છે ને? આન્સર એકદમ રાઈટ છે. જ્ઞાનાવરણ કર્મનો, જ્ઞાનાવરણ કર્મનો હવે ઉપશમ ન હોય, વેરી ગુડ વેરી ગુડ. ત્રણ કાળમાં ક્યારે પણ જ્ઞાનાવરણીય કર્મનો ઉપશમ ન હોય તો હવે આખું જો આખું સમજાઈ જશે. અઘાતી કર્મમાં બે અવસ્થા, આ ત્રણ કર્મ જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાયમાં ત્રણ અવસ્થા, અને એક મોહનીય કર્મમાં ચારે ચાર અવસ્થા. વિચાર કરો તો બહુ બહુ ગજબ વિષય છે. એક એ આપણે લઈએ, પહેલા એ લઈએ, પહેલા આપણે આને ક્લિયર કરી લઈએ. અચ્છા ચલો હવે મને આના એક એકના આન્સર આપો. જ્ઞાનાવર્ણીય કર્મનો જેટલો ઉદય છે, જેટલો ઉદય છે, જેટલી માત્રામાં ઉદય છે એટલી માત્રામાં પર્યાયમાં જ્ઞાન પ્રગટ નથી, આવરણ છે પ્રગટ નથી, પ્રગટ નથી. ગમે તેટલું યાદ કરો યાદ નહીં રહે, સમજાય છે? ગમે તેટલો પ્રયત્ન કરો યાદ કરો નહીં રહે. કેમ? કારણ કે એટલો ઉદય છે. સમજો ક્યાં ક્યાં લઈ જાઉં છું? હજી આપણે ઓન ધ વે છે, હજી આપણે જ્યાં પહોંચ્યું છે ત્યાં નથી પહોંચ્યા, ઓન ધ વે છે, સમજાય છે? અચ્છા જેટલો ઉદય છે એટલું આવરણ છે, જેટલો ક્ષયોપશમ છે એટલું જ્ઞાનાવર્ણીય દર્શન અંતરાયનો, જેટલી માત્રામાં ક્ષયોપશમ છે એટલે જ્ઞાન દર્શન અને વીર્ય ની પર્યાયનો ઉઘાડ છે, એટલું ઉઘડેલું જ્ઞાન છે, પ્રગટ જ્ઞાન છે, વ્યક્ત જ્ઞાન છે, ઉઘડેલું જ્ઞાન છે, સમજાય છે? એ પ્રગટ જ્ઞાન. હવે આ પ્રગટ જ્ઞાન પર આવો, એ પ્રગટ જ્ઞાન પર આવો અને એ જ્ઞાન પછી ક્યાં લઈ જવાનું છે એ પછી સમજીએ. પેલા પ્રગટ જ્ઞાન પર તો આવો, ખબર પડે છે? આ ક્ષયોપશમ એટલે જે ઉઘાડ છે એ ક્ષયોપશમ. ભલે ક્ષયોપશમ બધાનો અલગ અલગ છે, કારણ કે ઉઘાડ બધાનો અલગ અલગ છે, ક્ષયોપશમ અલગ અલગ છે, ઉઘાડ અલગ અલગ છે, પણ આપણે બધા સંઘની પંચેન્દ્રિય હોવાના કારણે એ જે ઉઘાડ છે એ ઉઘાડમાં એક યોગ્યતા કોમન છે. ઉઘાડની માત્રા અલગ અલગ છે, કોઈને વધારે યાદ રહેતું હશે, કોઈને ઓછું યાદ રહેતું હશે, કોઈની મેમરી વધારે હશે, કોઈની મેમરી ઓછી હશે, પણ એક કોમન વસ્તુ છે. એક કોમન વસ્તુ લઈને આપણે ચાલીએ છીએ એટલે બધા સાથે બેઠા છે અહીંયા. એ કઈ કોમન વસ્તુ છે? એ સંઘની પંચેન્દ્રિય પણાની એટલે વિચાર કરવાની જે યોગ્યતા છે એ વિચાર કરવાની યોગ્યતા બધામાં સમાન છે કે નહીં બોલો? મન વાળા જીવશે કે નહીં? આપણે બધા સંઘની પંચેન્દ્રિય છે કે નહીં બોલો? વિચાર કરવાની સામર્થ છે કે નહીં બોલો? ભેદ જ્ઞાન નથી કરતા એ વસ્તુ અલગ છે, પણ કરવાની યોગ્યતા છે કે નહીં બોલો? સમ્યક જ્ઞાન પ્રગટ કરવાની યોગ્યતા છે કે નહીં બોલો? સમજાય છે? તો ક્યાં આવ્યા હવે આપણે? જે આપણી પાસે ઉગાડરૂપ જ્ઞાન છે એ હવે, એ ઉગાડરૂપ જ્ઞાન એ શૈવશમ. હવે એ જ્ઞાનને ક્યાં લગાડવું એ આપણા પુરુષાર્થની વાત. આ કેટલું જ્ઞાન પ્રગટ આપણને ઉગાડરૂપ મળવું એ આપણા હાથની વાત નથી. ન સમજ્યા? કેટલું મળવું એ આપણા હાથની વાત નથી, પણ એને ક્યાં લગાડવું એ આપણા હાથની વાત છે. આ બે વાત સમજા મીનાબેન? કેટલું મળવું એ આપણા હાથની વાત નથી. બધાનો ઉગાડ અલગ છે, બધાના ઉગાડના પર્સન્ટેજ અલગ છે, આવરણના પર્સન્ટેજ અલગ છે, અલગ છે. પણ હવે જે મળ્યું એને ક્યાં લગાડવું, એનો પ્રયોગ ક્યાં કરવો, એનો ઉપયોગ ક્યાં કરવો, એને ક્યાં ઇન્વેસ્ટ કરવું, એને ક્યાં લગાડવું, એમાં શું વિચારવું, ખ્યાલ જ એને શું વિષય આપવો, એ જ્ઞાનને શું ફીડ કરવું, એ ક્યાં લગાડવો એ આપણા હાથની વાત છે કે નહીં બોલો? હવે એ જે લગાડશું ને એના કારણે શું થશે? ડિરેક્ટલી શ્રદ્ધા અને ચારિત્ર ઇફેક્ટ થશે. ન સમજાયું? પોઈન્ટ સમજાય છે? પકડાય છે? અગર તું એ જ્ઞાનને તત્વ જ્ઞાનમાં લગાડે છે, તત્વ નિર્ણય કરવામાં લગાડે છે, સ્વાધ્યાયમાં લગાડે છે, ભેદ જ્ઞાનના અભ્યાસને શીખવામાં લગાડે છે, એ કળા શીખવામાં લગાડે છે, તો ડિરેક્ટલી એની અસર, એની ઇફેક્ટ કોને જશે? શ્રદ્ધા અને ચારિત્રને જશે. સમજાય છે કે નહીં? પોઈન્ટ પકડાય છે? હવે જ્ઞાનમાં આપણે કહીએ ને કે જેટલો સમય તું ભેદ જ્ઞાન કરે છે એટલો સમય શું થાય છે? શ્રદ્ધા એટલે કે દર્શનનો, હવે એને ઇન્ટ્રોડ્યુસ કરો, મૌની એને ઇન્ટ્રોડ્યુસ કરો, અને શ્રદ્ધા અને ચારિત્ર ગુણ ઇન્ટ્રોડ્યુસ કરો. અને શ્રદ્ધાનું કામ શું છે? અહમ કરવું. ચારિત્રનું કામ શું છે? સ્થિર થવું, લીન થવું, એકાગ્ર થવું. બોલો, તો એ લીન ક્યાં થશે? અહમ કોને શેમાં કરશે? તો જ્ઞાન એને વિષય આપશે એમાં કરશે. તો ડિરેક્ટ એની ઇફેક્ટ શ્રદ્ધા અને ચારિત્ર પર ગઈ કે નહીં બોલો? હવે જ્ઞાનમાં સતત ચાલતું કે હું ગાયક છું, હું આત્મા છું, હું આ બધાથી ભિન્ન તત્વ છું, હું શરીરમાં રહેવા છતાં શરીરથી ન્યારો છું, અશરીરી છું, જ્ઞાન સ્વરૂપી છું, મારું સુખ મારામાં છે, હું પ્રભુ છું, હું મારામાં અનંત શક્તિ છે, હું પરનો અકર્તા છું, મારા અજ્ઞાન ભાવે અજ્ઞાન ભાવનો કરતા છું, મારા જ્ઞાન ભાવે જ્ઞાન ભાવનો કરતા છું, સ્વભાવથી તો હું અકર્તા છું, હું એક આત્મા, એક અજર, અમર, નિત્ય, શુદ્ધ, અનાદિ, અનંત, શાશ્વત, ધ્રુવ, સિદ્ધ સમાન, એક પવિત્ર પરમ તત્વ ચૈતન્ય ભાવ છું. બોલો, આ અંદરમાં જ્ઞાનમાં નિર્ણય થાય છે? લોજિકથી, તર્કથી, યુક્તિથી, ન્યાયથી, શાસ્ત્રો વાંચીને, સમજણપૂર્વક વિચાર કરીને, પ્રેક્ટિકલ એપ્લિકેશન કરીને જ્યારે આ જ્ઞાન જેટલું અંદરમાં પોતાના સ્વભાવને સમજવામાં લાગે છે અને પરથી છૂટો પડે છે, ક્રમબદ્ધ આદિ સિદ્ધાંતોનો સહારો લઈને એનું જ્ઞાન જેટલું નિર્મળ થાય છે, વિશુદ્ધ થાય છે, સમજાય છે, ચોખ્ખું થતું જાય છે, ક્લેરિટી આવતી જાય છે વસ્તુ સ્વરૂપની સંબંધમાં, તો એની એની અસર ક્યાં જશે બોલો? શ્રદ્ધા અને ચારિત્ર. શ્રદ્ધા પણ એની સાથે એટલી દ્રઢ થતી જશે. જ્ઞાન જે વિષય ઉપર ફોકસ કરે છે શ્રદ્ધા એમાં અહમ કરશે, અને ચારિત્ર એને સમજવામાં એટલે લાગશે, એટલે કે એમાં સ્થિર થશે, એટલે કશાયની મંદતા થશે 100%. અહીંયા બોલો, કશાયની કેટલી મંદતા છે? આ સમજણ કરીએ છીએ તો મો મંદ છે. પોઈન્ટ સમજાય છે? આ મો મંદ છે, એટલે દર્શન મો ના મૂળિયા. અગર આપણે રૂચિપૂર્વક પ્રસન્ન ચિત્તી ચૈતન્ય તત્વની વાત સાંભળી રહ્યા છે તો દર્શન મો ના મૂળિયા હલી રહ્યા છે હમણાં. અહીંયા બેઠા બેઠા જીવ 5 લબ્ધિને પાર કરીને સમ્યક દર્શન લઈ શકે. કેટલી વાર આપણે એકદમ અંદરથી આપણને ભાવ આવે ને તો બોલો વિચાર કરો, આપણે પ્રાયોગ લબ્ધિ સુધી પણ પહોંચી શકીએ અહીંયા બેઠા બેઠા. અનંત વાર ગયા. આ પરિણામોની તો તાકાત છે, આ જ્ઞાનની તાકાત છે. આ વિષય કોને આપે છે? કોણ આપે છે જ્ઞાન? નિર્ણય કોણ કરે છે? જ્ઞાન. અને જ્ઞાન અને શ્રદ્ધા એટલા દ્રઢ થતા જાય છે ને તો ચારિત્રમાં પરને લઈને વિકલ્પ પણ આવે ને, હને તો જ્ઞાન અને શ્રદ્ધા ચારિત્ર સાથે વાત કરે છે કે ભાઈ, તને આટલા બધા તીવ્ર વિકલ્પ આવે છે ને, પણ તું સમજ કે તારા વિકલ્પ અનુસાર પરનું અઘાતીના ઉદયમાં જે સહયોગ છે એનું પરણમન જે થઈ રહ્યું છે એ તારા વિકલ્પ અનુસાર નહીં બદલાય. એટલે ચારિત્ર પણ સમજાય છે મંદ થતો જાય છે. કોના બળે? જ્ઞાન અને શ્રદ્ધા. કેમ? કારણ કે શ્રદ્ધા અને જ્ઞાન એ ચારિત્રના મોટા ભાઈ છે. કોણ છે? તો મોટા ભાઈની વાત નાનો ભાઈ માને કે ના માને બોલો? સુધીબેન સમજાય છે? જયારે એ ચારિત્ર પણ થાય છે, ઓહો જ્ઞાન અને શ્રદ્ધા આટલા આટલો બળપૂર્વક નિર્ણય કરીને કે છે કે પરમ તારું નહીં ચાલે, તો એ ચારિત્ર પણ મન થઈ જાય છે. અને આના કારણે શું થાય છે કે મિથ્યાત્વના મૂળિયા હલવા માંડે છે. ઊંધી માન્યતા જે 24 કલાક અનાદિકાળથી ચાલી રહી છે એના મૂળિયા હલે છે. ઘડતું, જો બહુ સરસ શબ્દ આવ્યો, ઘડતું મિથ્યાત્વ. મિથ્યાત્વ શું થાય? પહેલા મેલ હોય ને, મેલ કપડા પર મેલ લાગેલો હોય તો પહેલા શું થાય? મેલ સાબુના પાણીમાં બોળો તો મેલ શું થાય? છૂટો પડે ને. એવી રીતના આ મિથ્યાત્વ ઘડતું જાય છે. તમે ઝાડને અગર મૂળમાંથી તોડવું હોય તો એકવાર ઘા કરવાથી નહીં તૂટે, એના મૂળિયા નહીં હલે, મૂળમાંથી ઉખેડી નહીં ફેંકી શકો. શું કરવું પડશે પારુલબેન? વારંવાર ત્યાં પ્રહાર કરવો પડશે. જો આપણને અભ્યાસની ટેવ નથી ને, એટલે સાંભળવામાં આપણને એમ થાય કે શું બોલો છો તમે, આ બધું પ્રેક્ટિકલ કેવી રીતના પોસિબલ છે? અમે તો ઘર ગૃહસ્થીના કાર્યમાં ધંધા વ્યાપાર કુટુંબ પરિવાર આદિની વચ્ચે હોઈએ છીએ. અગર આ સંસ્કારની ટેવ અંદરમાં નહીં નાખો, આ રીતે વિચારવાની ટેવ નહીં નાખો, તો કેવી રીતના કામ થશે? સાંભળવાથી દર્શન મોના મૂળિયા નહીં હલે, બોલવાથી પણ નહીં હલે, સંભળાવવાથી પણ નહીં હલે ને સાંભળવાથી પણ નહીં હલે, વાંચવા માત્ર વાંચન કરવાથી પણ નહીં હલે. તમને ખબર છે દર્શન મોના મૂળિયા એટલે મિથ્યાત્વના મૂળિયા કોનાથી હલશે? વિચાર કરવાથી. તોરણમાંજી સાહેબ એટલે તત્વ વિચાર ઉપર એટલો જોર આપ્યો. વિચાર નહીં કરો, જે સાંભળો છો એના પર વિચાર નહીં ચાલે. વિચાર સમજાય છે? એ વિચાર વિલ લીડ ટુ નિર્ણય. એક સૂત્ર લખો, આપણે સૂત્રમાં એડ કરજો, એક સૂત્ર જે મંગળ સૂત્ર લખી રહ્યા છે ને એમાં એક સૂત્ર એડ કરો, જ્ઞાન 2 નું અને શ્રદ્ધાન 1 નું. શું કીધું? જ્ઞાન 2 નું, પ્રતિભાસ 2 નો અને શ્રદ્ધાન 1 નું. એક સૂત્ર લખ્યું આ, જ્ઞાન 2 નું, જ્ઞાન સ્વ અને પર 2 નું થશે અને શ્રદ્ધાન 1 નું. બીજું એક સૂત્ર લખી નાખો, બહુ હજીને 2 લખાવી દઉં છું પછી પૂરું કરે, મારો સમય પણ થઈ ગયો છે. બીજું એક સૂત્ર લખો, જે પ્રણામ પરને પ્રસિદ્ધ કરે, જે જ્ઞાન જ લો, કારણ કે જ્ઞાન જ સાધન છે આપણી પાસે. જે જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન જ નથી. જે જ્ઞાન, શું કીધું કુંદન માસી? જે જ્ઞાન પરને જાહેર કરે, જે જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે એ ખરેખર જ્ઞાન જ નથી. અને જે જ્ઞાન પોતાના સ્વભાવને જાહેર કરે છે, જે જ્ઞાનમાં પોતાના સ્વભાવની ઉર્ધ્વતા છે, હું આત્મા છું, હું ચૈતન્ય આત્મા છું, હું અજર અમર છું, મારો જન્મ નથી, મારું મરણ નથી, હું શાશ્વત છું, મારું સુખ મારામાં છે, હું એક અલૌકિક પદાર્થ છું, અનંત શક્તિ અને ગુણોનો ધારક છું, એવું અંદરમાં પોતાની ખુમારી આવે ને, એક પોતાની અંદરથી મસ્તી આવે ને, તો એ જ ખરેખર જ્ઞાન છે. એ પ્રણામ તારા છે જે પોતાને પ્રસિદ્ધ કરે, પોતાને જાહેર કરે. કઈ પણ થાય ને, અંદરમાં ચાલતું રહે, આ વાણીનો કરતા હું નથી. હવે કંઈક વિચાર્યું કે આમ બોલીશ, આ લઈશ, આ ઉદાહરણ લઈશ, આ પ્રકરણ લઈશ, પણ એવું સ્વતંત્ર પ્રણમન કેટલું ગજબનું છે, એ મારા વિચાર અને વિકલ્પ અનુસાર વાણી નથી છૂટવાની, એ શબ્દો નથી નીકળવાના. સ્વતંત્રતા છે કે નહીં બોલો? એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર એમ થાય, અરે આ તો વિચાર્યું જ નહોતું, આ બધું બોલાયું, અને જે વિચાર્યું તું એ આ શું બતાવે છે બોલો? આ પ્રણમન શું બતાવે છે? કે એ જ્ઞાન એટલે તું આ વાણીનો કરતા નથી, અરે આ વિકલ્પનો કરતા નથી. પોઈન્ટ સમજાય છે? 2 સૂત્ર લખા, કયા 2 લખા? લક્ષ્ય 1 નું, જ્ઞાન 2 નું, લક્ષ્ય 1 નું, પ્રતિભાસ 2 નો, લક્ષ્ય 1 નું. અને બીજું, જે પ્રણામ મારા સ્વભાવને જાહેર કરે એ જ પ્રણામ મારા છે, જે પ્રણામ પરને જાહેર કરે એ પ્રણામ મારા છે જ નહીં. એટલે રાગ પૂતગલનો કેમ? કારણ કે રાગ કોને જાહેર કરે છે? પરને, પૂતગલને જાહેર કરે છે. આટલું સમજાય છે? ચલો એક લાસ્ટ હજી ત્રીજું સૂત્ર લખી લો, આપણે સૂત્ર પણ આગળ વધતા જાય. એક ત્રીજું સૂત્ર લખો, પૂર્વકૃત કર્મનો ઉદય. આ તો બહુ ગજબ છે એક્ચ્યુઅલી, તો વિષય આ લેવો હતો, પણ આ લેવા માટેની ભૂમિકા બાંધવા માટે આખો લેક્ચર વયો ગયો. હવે વિચાર કરજો તમે, પૂર્વકૃત કર્મનો ઉદય સાંભળજો, પૂર્વકૃત કર્મનો ઉદય નવીન કર્મના બંધનું કારણ નથી. વિચારો, શું કીધું? પૂર્વ એટલે પાસ્ટમાં બાંધેલા કર્મનો જે ઉદય આવે છે, પૂર્વકૃત કર્મનો ઉદય નવીન કર્મના બંધનું કારણ નથી. અરે બરાબર, શું વાત કરો છો? કર્મ તો કર્મના બંધનું જ કારણ હોય ને, પૂર્વ કર્મનો ઉદય નવીન કર્મના બનનું કારણ નથી. એ ઉદય આવ્યો અને તું એમાં જોડાયો અને વર્તમાનમાં નવા રાગદ્વેષના ભાવ કર્યા તો એ રાગદ્વેષના ભાવ નવીન કર્મના બનનું કારણ બનશે. ઉપમા ભી કેવી રીતના જશે ખબર છે? પૂર્વનો ઉદય નિમિત્ત એમાં જોડાઈ તો રાગદ્વેષના જે વર્તમાન નવા પરિણામ થયા એ નૈમિત્તિક, રાગદ્વેષના પરિણામ થયા એ નિમિત્ત અને કર્મ બંધાયા એ નૈમિત્તિક. ઇટ વિલ ચેન્જ લાઈક ધીસ. ના સમજાયું? સમજાયું? શું કીધું? પૂર્વનો ઉદય આવ્યો અને એમાં જોડાયો તો એની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ, અને જીવના ભાવ અને નવીન કર્મના બંધ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. હવે આ ભાવ કાઢી નાખો અને આ ઉદય આવે અને એમાં ન જોડાય અને પોતાના સ્વભાવમાં જોડાય તો આ ઉદય આવશે, એનું કાર્ય કરશે, એનું ફળ આપશે, એનું પરમન થશે અને એ ખરી જશે અને જીવને એનાથી કોઈ ફરક પણ નહીં પડે. અરે આનંદ કરો, આનંદ ભયો, આનંદ ભયો. સમજાય છે ધારાબેન? સમજાય છે? તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ પિક્ચર? વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ? ઉદય કયો આવ્યો, કેવો આવે, કયા પ્રકારનો આવે, ક્યારે આવે, કેટલી સ્થિતિને લઈને આવે, કેવો અનુભાગ લઈને આવે, એ આપણા હાથની વાત નથી. ન ગાતી ન ગાતી કેટલો શેપ્શમ પ્રાપ્ત થશે એ કોઈ નક્કી કરીને આવ્યું છે? કોઈને ઓપ્શન આપ્યું તું કે કેટલું શેપ્શમ જોઈએ છે તને? તને તને ઓપ્શન આપ્યું તું? કયા માતા પિતા જોઈએ છે, કેવું શરીર જોઈએ છે, કયો પરિવાર જોઈએ છે, ઓપ્શન આપ્યું તું? આ બધું ઉદય પ્રમાણ મળ્યું છે. તારું કર્તવ્ય શું છે? એ ઉદય આવે છે એમાં તું જોડાય નહીં, નવા ભાવ ન કરે, નવો મિથ્યાત્વ ન કરે, નવો કશાય ન કરે, એમાં એકત્વ ન કરે અને એનાથી ભિન્ન રહેવાનો અભ્યાસ કરે કે આ બધાથી હું ભિન્ન છું. સમજાયો આખો વિષય કે કઠિન પડ્યો? બોલો. હવે આ એક ત્રણ સૂત્ર થઈ ગયા ને? કયા ત્રણ સૂત્ર થયા? બોલો બોલો, આજના સૂત્ર બોલો પછી પૂરું કરું, સમય થઈ ગયો. કયા ત્રણ સૂત્ર થયા? હા, જ્ઞાન બેનું, લક્ષ્ય એકનું. જે પરિણામ પરને જાહેર કરે એ મારા પરિણામ જ નથી, જે પરિણામ પોતાને ઉર્ધ્વ કરે ને જાહેર કરે એ મારા પરિણામ. પૂર્વકૃત કર્મનો ઉદય નવીન કર્મના બનનું કારણ નથી, જીવના રાગદ્વેષના પરિણામ એ નવીન કર્મના બનનું કારણ છે. અને ચોથું સૂત્ર લખી લો, એ જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ જયારે પણ અવસર મળશે ત્યારે કરશું. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આના ઉપર કલાક બોલી શકીએ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તાજે આપણે અઘાતી કર્મ, એનો ઉદય, એના ફળમાં શું થાય એ બધી ચર્ચા કરીને ઘાતી કર્મ અને એનું આખું સ્વરૂપ આપણે સમજ્યા. વિશેષ ચર્ચા આપણે આગળ કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિનવાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ. અને કાનમય નિત્યબોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીનવાણી માતનો, આમ ભક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો, સત્ય સનાતન